सर्वात्मजं राजचंद्र महमंदे तत्वलोचननायकं प्रभुतत्वलोचनदायकं श्रीमद् राजचंद्र वचनामृत आंक 286 भवानिया आसो सुद 1947 ओम सत। हम परदेशी पंखी साधु आरे देश के नाही रहे। परम पूज्य श्री सौभाग्य, एक प्रश्न सिवाय बाकी ना प्रश्नों नो उत्तर चाहिने लखी शक्यो नथी। કાળ શું ખાય છે તેનો ત્રણ પ્રકારે ઉત્તર લખું છું। સામાન્ય ઉપદેશમાં કાળ શું ખાય છે તેનો ઉત્તર એ છે કે તે પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે। વ્યવહાર નહીંથી કાળ જૂનું ખાય છે। નિશ્ચય નહીંથી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે। છેલ્લા બે ઉત્તર વધારે વિચારવાથી બંધ બેસી શકશે। વ્યવહાર નહીંથી કાળ જૂનું ખાય છે એમ જે લખ્યું છે તે વળી નીચે વિશેષ સ્પષ્ટ કર્યું છે। કાળ જૂનું ખાય છે, જૂનું એટલે શું? એક સમય જે ચીજને ઉત્પન્ન થઈ બીજો સમય વર્તે છે તે ચીજ જૂની ગણાય છે જ્ઞાનીની અપેક્ષાથી। તે ચીજને ત્રીજે સમયે ચોથે સમયે એમ સંખ્યાત અસંખ્યાત સમયે અનંત સમયે કાળ બદલાવ્યા જ કરે છે। બીજા સમયમાં તે જેવી હોય તેવી ત્રીજા સમયમાં ન હોય, એટલે કે બીજા સમયમાં પદાર્થનું જે સ્વરૂપ હતું તે ખાઈ જઈ ત્રીજે સમયે કાળે પદાર્થને બીજું રૂપ આપ્યું, અર્થાત જૂનું તે ખાઈ ગયો। પહેલે સમયે પદાર્થ ઉત્પન્ન થયો અને તે જ વેળા કાળ તેને ખાઈ જાય એમ વ્યવહાર નહીંથી બને નહીં। પહેલે સમયે પદાર્થનું નવાપણું ગણાય પણ તે વેળા કાળ તેને ખાઈ જતો નથી, બીજે સમયે બદલાવે છે માટે જૂનાપણાને તે ખાય છે તેમ કહ્યું છે। સૌભાગભાઈએ પરમ કૃપાળુદેવને જે પ્રશ્નો કર્યા છે એમાંના ઘણા પ્રશ્નો તાત્વિક પ્રશ્નો કર્યા છે। એ તાત્વિક પ્રશ્નનો આ એક પ્રશ્ન અહીંયા છે કે કાળ શું ખાય છે, કાળનું સ્વરૂપ શું? છ દ્રવ્યો જગતમાં છે, જીવ ઉદ્ગલ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ, એમાં કાળને પ્રદેશ નથી એટલે કાળને અસ્થિકાય કહેવામાં આવતો નથી, ઉપચારથી પદાર્થ દ્રવ્ય એમ ગણવામાં આવે છે। એક અપેક્ષાએ કાળ આકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર કાળના પરમાણુઓ સ્થિત થયેલા છે। આમ છ દ્રવ્યના તત્વજ્ઞાનની અંદર આ લોકને સમજવાના સ્વરૂપમાં સૌભાગભાઈએ પ્રશ્ન કર્યો છે, કાળનું કામ શું, કાળ શું કરે? જીવ સ્વભાવ અને વિભાવના પરિણામ કરે, ઉદ્ગલ સતત પરિવર્તન થયા કરે અને પોતાના સ્વભાવ વિભાવ અનુસાર જીવના ભાવનું નિમિત્ત પામીને પરિવર્તિત થયા કરે, ધર્માસ્તિકાય જીવ અને પૂદગલના પરમાણુઓને ગતિ કરવામાં સહાયક બને, અધર્માસ્તિકાય સ્થિતિ કરવામાં સહાયક બને, આકાશ બધા જ જગતના દ્રવ્યોને જગ્યા આપે અવકાશ આપે, કાળ શું કરે? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ટાઈમ? આ કાળનું કામ શું? કાળનું કાર્ય શું? પરમ કૃપાળુ દેવે મુમુક્ષુઓ સમજી શકે આ બધી ઘણી તાત્વિક વાતો, અટપટી વાતો, ગૂંચવણ ભરેલી વાતો એને કૃપાળુ દેવ સરળતાથી સમજાવે છે કે કાળ શું ખાય છે એનો ઉત્તર ત્રણ પ્રકારે લખો છો. ત્રણેય પ્રકાર સમજવા જેવામાં, સામાન્ય ઉપદેશમાં કાળ શું ખાય છે તો કે પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે. આ સમજી શકાય એવી વાત છે. જીવ માત્રનું આયુષ્ય આ કાળ ખાય છે. આપણે એમ કહીએ કે કાળ ધર્મ પામ્યા, કોઈનું આયુષ્ય પૂરું થયું. ભાઈ, કાળને સૌ આધીન છે. જેનો જેટલો કાળ એટલો સમય એ અહીંયા રહે છે. તો જીવને, પૂદગલને જે પર્યાય પ્રાપ્ત થઈ એનું જે લાઈફ ટાઈમ જેને આપણે કહીએ આયુષ્ય, એ આયુષ્ય પૂરું કોણ કરે? કોઈનું 5 વર્ષનું આયુષ્ય, કોઈનું 50 વર્ષનું આયુષ્ય. આ 5 અને 50 એ પૂરા કોણ કરે? એ કેવી રીતે નક્કી કરું કે 50 પૂરા થયા? એ કામ કોનું? એ કયું તત્વ જગતની અંદર? ત્યાં કાળ તત્વનું નિરૂપણ કર્યું કે કાળ છે આ વ્યક્તિનું જે આયુષ્ય પૂરું થાય છે એ એટલો કાળ બતાવે છે. આ 5 વર્ષનો કાળ ગયો, 7 વર્ષનો કાળ ગયો, 10 વર્ષનો કાળ ગયો. આપણે કહીએ કે ભાઈ અત્યારે કાળ ફરી ગયો છો, કંઈ વાત કહેવાય એવી નથી. કાળ ફરી ગયો છે, કોઈ સારી વસ્તુ હવે મળે એમ નથી. કાળ ફરી ગયો છે, કોઈના ઉપર ભરોસો કરી શકાય એમ નથી. કાળ ફરી ગયો છે, સાચાના નામે જૂઠું દાબડી જશે. એ જે કાળનું સ્વરૂપ છે આ પરિવર્તનનું, એમાં પહેલી વાત કરી કે જીવ માત્રના આયુષ્ય જે સમાપ્ત થાય છે એ આયુષ્યનું ઓળખાણ કાળથી થાય છે. કે ભાઈ કાળ પૂરો થયો એટલે આપણે કહીએ કે પહેલો સામાન્ય ઉત્તર શું કે ભાઈ કાળ શું ખાય છે? તો કાળ પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે. પ્રાણી માત્રનું, જેણે જેણે પ્રાણ ધારણ કર્યા છે, પ્રાણ એટલે શરીર, મન, વચન, શ્વાસોશ્વાસ, આ બધા 10 પ્રાણના સ્વરૂપ છે, 5 ઇન્દ્રિયો. એ પ્રાણ ધારણ કર્યા છે, એ પ્રાણ ધારણ કરનાર પ્રાણી, એ પ્રાણીનું જે આયુષ્ય છે એ જે પૂરું થાય છે, વધે છે, ઘટે છે, પૂરું થાય છે, નવું શરૂ થાય છે, એ તત્વને ઓળખાવનાર એ કાળ તત્વ કયું? કાળ. કાળ પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે. વ્યવહાર નહીંથી કાળ જૂનું ખાય છે. વ્યવહાર નહીંથી કાળ શું કહેવાય? વસ્તુને જૂની બતાવી દે, જૂનું ખાય છે એ કાળ કરે છે. અને નિશ્ચય નહીંથી કાળ પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે. એમાં કે છે છેલ્લા 2 ઉત્તર વધારે વિચારવાથી બંધ બેસી શકશે. વ્યવહાર નહીંથી કાળ જૂનું ખાય છે એમ જે લખ્યું છે તે વિશેષ સ્પષ્ટ કર્યું છે. આયુષ્યની સમજ તો પ્રત્યેકને આવે છે. 5 મિનિટના આયુષ્યથી માંડી અને 5000 વર્ષનું આયુષ્ય હોય તો પણ આ કાળ છે એ સમયે સમયે આ આયુષ્ય ખાતું હોય છે, જીવનું ઓછું કરે છે. એ જે કાળ મર્યાદા છે, જે આપણે એક પેલી ઘડીની શીશી આવતી, એ શીશીમાં રેતી હોય અને પછી રેતીને આપણે એ શીશીને ઉલટી કરીએ એટલે પછી રેતી શરૂ થઈ જાય પડવાની. એ પડવાની શરૂ થઈ જાય, આ કાળ છે. કાળ નિત્ય વહી રહ્યો છે, કાળ નિત્ય ઓછું રહ્યો છે. પ્રત્યેક વ્યક્તિનું આયુષ્ય એના પ્રમાણમાં અલ્પ થઈ રહ્યું છે. જ્ઞાની પુરુષો જુદી જુદી આવી ઉપમાઓ આપે, જેમ ઘડીની ઉપમા આપે, એમ હાથમાં અંજલી હોય તો અંજલીમાં પાણીનું ટીપું પડતું જ હોય, એ શું થાય છે? તો ક્રમશઃ આ જે હથેળીમાં અંજલીમાં રહેલું પાણી સમાપ્ત થાય છે. એમ દરેક પ્રાણી એ જે પ્રાણ ધારણ કરીને જ્યારે પર્યાય બદલે છે, મનુષ્યની પર્યાય, તેરેંચની પર્યાય, દેવની પર્યાય, કોઈને કોઈ પ્રકારની ગતિની પર્યાય, નામ પર્યાય, એ જેવો જન્મ લીધો કોઈ જીવે જન્મ લીધો, એ જન્મ તાવે એણે 70 વર્ષનું આયુષ્ય લઈને જન્મ લીધો. હવે જન્મ લીધા પછી સ્થિતિ શું થઈ, સમયે સમયે પરિસ્થિતિ શું થાય છે? આપણને એમ થાય કે છોકરાની ઉંમર વધી, હૃષ્ટપુષ્ટ થયો, બોલતા શીખો, ચાલતા શીખો, ખાતા શીખો, ઓળખતા શીખો, હસે છે, રમે છે, રડે છે, કેવી મજા કરે છે, આમ છે તેમ છે. આ આપણા વ્યવહારિક ગણિત બધા. તાત્વિક ગણિત શું? કે આ જીવ જેટલું આયુષ્ય લઈને આવ્યો છે, આ મેંડું જ ખરવા, આ હાથમાં અંજલીની અંદરનું પાણીની ધારા જેમ જાય અને એમ પાણી ઓછું થતું જાય છે, એમ આ જીવે પોતે ધારણ કરેલી પર્યાય એમાં રહેવાનો એનો કાળ ઓછો થતો જાય છે. સમયે સમયે એ કેના તરફ એ પ્રગતિ કરે છે? મૃત્યુ તરફ. ત્યારે આપણે શું હરખ મનાવીએ છીએ? આ મોહ કેટલી મોહ દશા છે જીવની. તત્વને જ્યારે ન સમજવાય, તત્વથી જીવ જ્યારે દૂર જાય, પછી મોહની એની અંદર સપડાઈ જાય અને મોહની એની અંદર કેવો રાચે માચે. એટલે બર્થડે સેલિબ્રેશન કરે. આપણે બૃહદ આલોચનામાં કહ્યું કે વર્ષ ગાંઠ કા બજાય, ગાંઠ મૂરખ સમજતો નથી કે ગાંઠનું એક વર્ષ ઓછું થઈ ગયું. આજનો દિવસ અરે જેટલા હતા રહેવાનો સંસારમાં એમાં 365 વયા ગયા. મૂરખ સમજે નહીં વર્ષ ગાંઠ કા જાય. વર્ષ ગાંઠ મનાવવા જઈએ છીએ, ગાંઠનું એક વર્ષ ગુમાવ્યું એનો ઉત્સવ કરીએ છીએ કે આઈ એમ રનિંગ ટુવર્ડ્સ ડિઝાસ્ટર. મારી ગતિ કેના તરફ છે? વિનાશ તરફ. દેહ વિનાશી છે. આ જેમ સમજવામાં આવતું નથી મોહના કારણે, પણ તત્વ દ્રષ્ટિ આવે તો જ્ઞાની કહે છે કે કાળ જૂનું ખાય છે. જૂનું એટલે શું? તો કે એક સમય જે ચીજને ઉત્પન્ન થયા થઈ બીજો સમય વર્તે છે તે ચીજ જૂની ગણાય છે. આ જ્ઞાનીની અપેક્ષાથી કાળ જૂનું ખાય છે. તો ભાઈ જૂનું ખાય છે એટલે શું? એને સમજવા માટે જેમ આયુષ્ય સમજાય છે એમ હવે પદાર્થની અપેક્ષાએ, પૂતગલની અપેક્ષાએ સમજવાનું. પૂતગલની અપેક્ષાએ શું થાય છે? વસ્તુ શું થાય છે? જૂની થાય છે. ક્યારે? જે સમયે ચીજ ઉત્પન્ન થઈ કે બીજો સમય જૂની થઈ ગઈ, બીજે સમયે, ત્રીજે સમયે, ચોથે સમયે, સંખ્યા સમયે, અસંખ્યા સમયે, અનંત સમયે કાળ બદલાવ્યા કરે છે. બીજા સમયમાં તેવી જેવી હોય તેવી ત્રીજામાં ન હોય, ત્રીજામાં હોય એવી ચોથામાં ન હોય, ચોથામાં હોય તેવી પાંચમામાં ન હોય. આમ એક બીજા સમયમાં જે પદાર્થનું રૂપ હતું તે રૂપ ત્રીજે સમયે કાળ પદાર્થને બીજું રૂપ આપ્યું અને જૂનું રૂપ ખાઈ ગયો. પદાર્થની અપેક્ષાએ જે ચીજ આપણે લઈએ, ખરીદીએ, બનાવીએ, આ બધી બનેલી, ખરીદેલી, લાવેલી આ બધી ચીજો, આ ચીજોનું સ્વરૂપ જ્ઞાનીઓ સમજાવે છે કે હવે અહીંયા કાળ તત્વને ઓળખવું હોય તો ચીજ શેની બનેલી છે? પૂતગલની. એમાં રસ છે, રૂપ છે, ગંધ છે, વર્ણ છે. આ ચારે ચાર પ્રકારનું એનું સપ્રમાણ જેવું નક્કી કરવું હતું, જેવું ગોઠવવાનું હતું એવું ગોઠવાઈ ગયું. હવે ચીજ પરફેક્ટ થઈ ગઈ, એ પરફેક્ટ એવી જ રહેવાની? હવે આ તો જડ છે અને આની અંદર એનું જે કાંઈ રસ, રૂપ, રસ, ગંધ, વર્ણ વગેરે છે એ ચારે ચાર પૂતગલના ગુણો સહિત એ ચીજનું ઉત્પન્ન આપણે કર્યું. એ ચીજનું ઉત્પન્ન થયા પછી હવે જ્ઞાનની અપેક્ષાએ વિચારવાનું છે, જ્ઞાનીની અપેક્ષાએ વિચારવાનું છે. શું જ્ઞાનીઓ કહે છે? કે જે ચીજ જે સમયે ગઈ બીજે સમયે એ ચીજનું રૂપ બદલાય છે. એ પૂતગલ પરમાણુની પ્રોપર્ટીઝ બદલાય છે. પૂતગલ પરમાણુની પ્રોપર્ટીઝ બદલાય છે. એક સમયે જે છે એવું જ સ્વરૂપ બીજે સમયે નથી. આપણને સમજવું કઠિન એટલા માટે પડે કે આપણે સ્થૂળ હિસાબ કરવાને ટેવાયેલા છીએ. સૂક્ષ્મ આપણી ગણતરીમાં આવતું નથી, સૂક્ષ્મ પકડાતું નથી. જ્ઞાનથી પકડાય પણ ચર્મચક્ષુથી ન પકડાય. શરીર છે એ જડ કે ચેતન? જડ. ગભરાય છે શું કામ? જડ છે. તો જડ છે તો શું થાય કે જે સમયે શરીરની જે સ્થિતિ છે એવી સ્થિતિ બીજા સમયે નથી, એના રૂપમાં, એના રસના, એના ગંધમાં, એના વર્ણમાં બધું બદલાય. એ આપણને રોજે રોજ જોઈએ તો ખબર પડે નહીં, પણ 5 વર્ષે કોક આપણને મળે ત્યારે કાં તો એમ કે તમે બહુ હારા થઈ ગયા, અને કાં તો એમ કે હાવ દુબળા થઈ ગયા. ઈસુ 5 વર્ષ પછી એ આવ્યા ત્યારે જ થયેલો ફેરફાર છે? નહીં, સમયે સમયે બદલાયા જ કરે છે, બદલાયા જ કરે છે. આ વાળ એકદમ જોડા થઈ જતા હશે? આ શરીર ઉપર કરચલી એકદમ પડી જતી હશે? તો શું થાય છે? તો કે ક્રમશઃ સમયે સમયે આની અંદર રહેલા કોષ પરમાણુ જે છે એ સતત પરિવર્તિત થયા જ કરે છે, અને પુદ્ગલની જે પ્રોપર્ટી છે એની અંદર એનું બધું ફેરફાર થયા જ કરે છે. એક વસ્ત્ર પણ બહુ સરસ મજાનું વણાટ કરીને મૂક્યું હોય એ અમુક સમયે જર્જરિત થઈ જાય. એમાંથી શું થયું? તો કે ભાઈ જીર્ણ થઈ ગયું, હવે હવે જરા કામ કરશું તો ફાટી જશે. પણ ભાઈ એમાંથી શું લઈ લીધું? આપણે કાંઈ નથી, કબાટમાં જ મૂક્યું હતું, પેક કરીને મૂક્યું હતું, છતાં 10 વર્ષે કાઢીએ તો કે જરા સાચવજો. લીધું ત્યારે તો આમ કરે તો ફાટતું નહોતું, કાતર વિના ફાટે નહીં, અને ઓલો કાપડિયો ચર્ર કરે ત્યારે એમ થાય કે વાહ ફાટ્યા જેવું કપડું છે. અને આપણા ઘરે 10 વર્ષ પછી કાગળ જેવું નથી રહેતું. આ પરિવર્તન કોણે કર્યું? કાળ. સમયે સમયે એક પદાર્થ એક સમયે છે. ગરમા ગરમ રસોઈ બની, ચૂલા ઉપરથી ઉતારી, શાક છે, પૂરી છે, સંભારા છે, બધું મૂક્યું અને કે જલ્દી જમવા બેસો. આ રસોઈની અંદર એક અમુક પ્રકારની પ્રોપર્ટી છે. હવે આપણે આપણા કામમાં છીએ. રસોઈ ઠંડી થતા શું થાય? કેટલા ફેરફાર થાય? પછી તમે કહો કે દાળમાં સ્વાદ નથી, આ શાકમાં સ્વાદ નથી, આ રોટલી તૂટતી નથી, આ ભાત તો હાવ જાણી દાળ હારે ભેગા જ નથી થતા. આ જે હોય તે, આનું કારણ શું છે? તો કે પદાર્થ બની ગયા પછી જેવો હોય એવો જેટલા સમય પાસ થાય ત્યારે એવો ન રહે. તો કેવો થાય? તો કે ક્ષીણપણાને પામે. એનો વિનશ્વરતાનો ગુણ છે, એ ગુણ નહીં ભજે. પદાર્થનો ગુણ શું? અનિત્યતા, વિનાશીપણું. એ વિનશ્વરતાનો ગુણ છે, એ શાશ્વતતાનો ગુણ એનામાં નથી. તો વિનશ્વરતાના ગુણ તરફ ધીરે 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 પ્રયાસ કરે એ આપણને જલ્દી ન સમજાય. શાક હોય તો સાંજે બગડી જાય, મીઠાઈ હોય તો 8 દિવસ પછી બગડી જાય. પણ બગડે તો ખરી ને, કે એમને એમ રે ન રે. વસ્તુ કોઈ પણ એમને એમ રહેતી નથી. આભૂષણના ચળકાટ જેવા ખરીદીને લાવ્યા હોય અને તે દિવસે જે મજા હોય અને પછી વોલ્ટમાં મૂકીને પહેરવા કાઢી ત્યાં કેમ થાય કે અરે રે ઝાખું ભટ્ટ પડી ગયું જાતો. ભાઈ આ વસ્તુનું સ્વરૂપ છે. જ્ઞાનીઓ કહે છે કે કાળ જૂનું ખાય છે, એટલે કે પહેલે સમયે જે પદાર્થ હતો તેનું સ્વરૂપ એવું જ રહેવા દેતો નથી, અને એને સમયે સમયે બીજે સમયે બદલાય છે, બદલાવે છે, માટે જૂનાપણાને તે ખાય છે. એમ કહ્યું છે કે કાળ વસ્તુનું જે સ્વરૂપ છે તે ટકવા દેતો નથી. એ જે પરિણમન થયા કરે છે પદાર્થમાં, પદાર્થના સ્વરૂપમાં જે પરિણમન થાય છે એ પરિણમન કરનાર તત્વ કાળ છે. આ કાળનું ફંક્શન આ છે. તો કાળ શું કરે છે? વસ્તુના સ્વરૂપને સમય સમયે બદલાવે છે અને વસ્તુની પરિણતિ સમયે સમયે કેના આધારે હોય છે? પોતાના સ્વભાવને આધારે. સ્વભાવથી કોઈ પણ પદાર્થ બીજી તરફ ગતિ કરતો નથી, પરિણતિ કરતો નથી. પ્રત્યેક પદાર્થ પોતાના પરિણામને ભજે છે અને પરિણામને ભજવામાં આ કાળ નિમિત્ત થાય છે. એને કહ્યું છે કાળ તે જૂનું ખાય છે. ગમે તેવા બંગલા, મહેલ, મહેલાત જોરદાર બનાવી હોય તો 100-200 વર્ષ પછી એ ખંડેર જ થાય. કેમ? બનાવવામાં કંઈ કચાસ હતી? કોઈ પણ પ્રકારની પાછીપાની કરીતી બનાવનારે? જગતમાં જેણે જેણે પોતાના મહાલયો બનાવ્યા છે એણે એ જ અપેક્ષાએ બનાવ્યા છે કે એવા ને એવા રહ્યા, 200 વર્ષે પણ કાંકરી ખરે નહીં, આમ થાય નહીં, ઝાંખા પડે નહીં, જરાય નબળા પડે નહીં. છતાં પણ કાળનું સ્વરૂપ એવું છે. હજારો વર્ષોથી આ દુનિયામાં જબરજસ્ત બધા મહેલાતો બનાવતી આવે છે કે નહીં, બનતી આવે છે કે નહીં? કેટલા રાજ્યો બન્યા, કેટલા દેશો બન્યા, કેટલા મહેલો બન્યા, કેટલા મકાનો બન્યા, અને એ બધા 100-200 વર્ષે બધે બદલ 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 થયા જ કરે છે. અને જેવું જૂનું હોય એવું બધા કહે કે હવે આ તો જર્જરી ગયું છે, અને પાડી નાખો ને તો કોક મરી જશે. શું થયું? કાળનું સ્વરૂપ, વસ્તુ શાશ્વત એક જ સ્વરૂપમાં રહેતી નથી. પદાર્થ અનિત્ય છે તો એનું આ જે બંધારણ છે, એનું જે સ્વરૂપ છે, એ સ્વરૂપમાં, પૂદગલના સ્વરૂપમાં કાં તો એનું રસગુણ ઓછો થાય છે, કાં એનો વર્ણગુણ ઓછો થાય છે, કાં એનો ગંધગુણ ઓછો થાય છે. પદાર્થની અંદર રહેલા અનંત ધર્મ છે, એ ધર્મમાં ફેરફાર થયા કરે છે અને એ ધર્મ ક્ષીણતાને ભજે છે, વિનશ્વરતાને ભજે છે. અને એ ભજના માટેનું જે તત્વ છે એને જ્ઞાનીઓ કહે છે કાળ છે. એ જીવે સમજવું જોઈએ. જો કાળ તત્વ સમજાય તો જ આ નિત્ય અનિત્ય, શાશ્વત અને ક્ષણભંગુર, વિનાશી અને અવિનાશી એવા તત્વો આપણે સમજી શકીએ, ને તો શબ્દોમાં જ બોલ્યા કરીએ. અને જે વસ્તુ શબ્દોમાં જ બોલ્યા કરીએ અને ભાવમાં ન આવીએ તો એની કોઈ પરિણતિ આપણને પણ ના થાય. આપણે કહીએ કે દેહ તો ક્ષણભંગુર છે, દેહ તો ક્ષણભંગુર છે, એ આપણું બોલવું એ પોપટ ના બોલવા જેવું થાય કે સમજણ પૂર્વકનું એક કોઈ જીવ બોલે છે એવું થાય, જ્ઞાનપૂર્વકનું બોલવું થાય? જો એની સાથે સમજણ હોય, જો એની સાથે ભાવ હોય, જો એની સાથે જે બોલીએ છીએ તેની અભિધા કે આ દ્વારા શું કહેવાય છે, તો વસ્તુનું યથાર્થ સમજી આને સંકિત કહે છે. વસ્તુનું સ્વરૂપ યથાર્થ સ્વરૂપમાં સમજવું, અને જ્યારે યથાર્થ સ્વરૂપમાં સમજવાને કારણે જીવની પરિણતિ જે છે, જીવના ભાવ સ્વરૂપ જે છે, એ ઔદયિક, ક્ષયોપશમિક, ઉપશમિક, પારિણામિક, એમ પારિણામિક તરફ જાય કે વસ્તુ તો આવું છે ભાઈ, એનું સ્વરૂપ તો આ છે. એટલે એનામાં મોહબુદ્ધિ તૂટી જાય, રાગદ્વેષની વાતો તૂટી જાય, એના કષાયોનું જોર હળવું થાય, એની ભ્રાંતિનું નિરસન થાય, એનું અજ્ઞાન છે એ નબળું પડે, એ માનતું છે કે મારું છે ને કાયમી મારું રહેવાનું છે. એને કારણે એનું જે કષાયોનું જોર હોય એની વાતની અંદર, એની કૃતિની અંદર, એના અભિપ્રાયની અંદર, આ કષાયના જોરનો આધાર અજ્ઞાન છે, કષાયના જોરનો આધાર ભ્રાંતિ છે. જો એને સમજ આવે કે ના ના, જગતમાં કોઈ વસ્તુ જેવી છે એવી ત્રિકાળ રહી શકે એમ નથી, એવો વસ્તુનો સ્વભાવ નથી, આ સમજણ, આ સંકિતનો આ એક અંશ. સંકિત કેમ પ્રગટે? જેમ જેમ સત્પુરુષના વચનોને યથાર્થપણે વિચારવામાં આવે, એમના ભાવને ગ્રહણ કરવામાં આવે, તેમ તેમ આપણી સમજ યથાર્થ થતી જાય. જેટલા અંશે સમજ યથાર્થ થાય તેટલા અંશે સંકિત પ્રગટે, અજ્ઞાન ટળે. અને જેટલા અંશે જીવ આ સમજથી દૂર રહે જેટલા અંશે આ જીવ સમજથી ગણાયો, સમજે સમજવા તૈયાર જ નહીં, એની કોઈ માનસિક ભૂમિકા જ નહીં સમજવાની, એના પોતાના અભિપ્રાયમાં કોઈ એને બદલ કરવો જ નથી. જ્ઞાનીના આશ્રયે પણ, સત્સંગના આશ્રયે પણ, શાસ્ત્રોના આશ્રયે પણ, એને તો પોતાની મિથ્યા માન્યતાઓ છે એને પુષ્ટ કરે એવી જ વાતો પકડવી છે, એથી વિશેષ કંઈ બદલ કરવો નથી. આ મૂઢમતી શાસ્ત્રમાં કહી છે કે મૂઢમતી જીવો ગમે તેટલો અભ્યાસ કરે, સાંભળે, એમાં કોઈ બદલ ન થાય. જ્ઞાન અપેક્ષાએ, એની સમજણ અપેક્ષાએ, એને સંકેત ના પ્રગટે, એ શાસ્ત્રો મોઢે બોલે, એ શ્લોક મોઢે બોલે, ભૂલ કર્યા વિના બોલે, એનામાં સમજણ એક ઝીરો ડિગ્રી પણ ન આવે. આખો ભાર છે તત્વને સમજો, તત્વના આધાર ઉપર પદાર્થનું સ્વરૂપ સમજો, અને પદાર્થના સ્વરૂપના આધાર ઉપર એ પદાર્થનો આપણી સાથેનો સંબંધ સમજો. સાંયોગિક સંબંધ છે કે સ્વાભાવિક સંબંધ છે? અને જો સાંયોગિક સંબંધ હોય તો એની સાથેનું મમત્વ, એની પ્રત્યેના રાગ દ્વેષ, આ બધા જ કષાયોનો આધાર આ અણસમજણ છે, આ ભ્રાંતિ છે, આ ભ્રમણા છે. જ્ઞાની કે છે તત્વદ્રષ્ટિથી વિચાર કરો. તત્વદ્રષ્ટિથી કૃપાળુ દેવે કેટલાય પદમાં કહ્યું છે, દયા ધર્મ તો પણ કે તત્વદ્રષ્ટિથી વિચારો. ધર્મના જેટલી વાતો બતાવવામાં આવે છે તેટલી તત્વદ્રષ્ટિથી સમજવી જોઈએ, અને સમજતી વખતે પોતાના સ્વચ્છંદને બિલકુલ બાજુ ઉપર મૂકી દેવાનો. હું જાણું છું ને, હું સમજું છું ને, મારા અભિપ્રાયમાં, એ બધું બાજુ ઉપર ઘરે જઈને કરજે બધું નિરાતે. જ્યારે જ્ઞાનીના વચનોનો શ્રવણ કરવામાં આવે છે, વાંચન કરવામાં, તે સમયે આના ભાવ કેટલા પકડાય છે, સોએ સો ટકા સમર્પિત થઈને એ ભાવ પકડવા પ્રયત્ન કરવો. આ બહુ પ્રોસેસ આકરી છે, પણ છતાંય શોર્ટેસ્ટ છે. એટલે ઓછો સ્વાધ્યાય થાય એની ચિંતા નહીં, પણ ઘનિષ્ઠ અને સાચો થાય તો જીવ ક્યારે પામી જાય એ કલ્પના નહીં આવે. ક્યારે એની આખી અવળી મતી બદલાઈ જાય? કાળ વ્યવહાર નહીં થી જૂનું ખાય છે. પ્રત્યેક પદાર્થના પ્રત્યેક સ્વરૂપને સમયે સમયે કાળ બદલાવા કરે છે. જ્ઞાનીઓ કે છે એક સમયે પદાર્થનું જે સ્વરૂપ હતું તે બીજે સમયે રહેતું નથી. હવે આ અપેક્ષાએ મારું જે સ્વરૂપ સવારે છે એ બપોરે હોય, રાત્રે હોય, આવતીકાલે હોય, તો જેમ જેમ સમય જાય એમ શું થાય? તો એ બદલાતું જાય, શરીર સ્વરૂપ બદલાતું જાય. એટલે આપણા ઘરની અંદર પદાર્થ પ્રત્યેનો આપણો મોહ હોય તો આપણને લાગે કે ભાઈ જે છે મેં ઘડિયાળ બહુ સરસ લીધી, મેં ફાઉન્ટેન પેન બહુ સરસ લીધી, મેં મારા સ્પેક્ટેકલ ચશ્મા બહુ સરસ લીધા, મારો ટીવી સેટ સરસ છે, મારી મ્યુઝિક સિસ્ટમ સરસ છે, બસ કોઈ અડે નહીં, કોઈ બગાડે નહીં, આમ ન થાય તેમ ન થાય, આમ એની પાછળ જીવ દઈ દેતો હોય, તો પેલા એને સમજ હોવી જોઈએ કે આ જે છે ને એ એની મેળે મેળે હવે જૂનું થતું જશે, એની મેળે મેળે જૂનું થતું જશે. પછી મારે એને કબાટમાં મૂકવા હોય તો કબાટમાં મૂકવા, અને વોલ્ટમાં મૂકવું હોય તો વોલ્ટમાં જ્યાં મૂકવું હોય એ મૂક. પછી દર વર્ષે કપરકા બી કાઢે કબાટમાંથી વાઇપરા વિના, મહેમાન કરતો હોય, અને જેથી કાઢે ને તેથી હળી ગયા હોય, નાકામાંથી ફટ લઈને પડે એટો કપ, ભાઈ વાપરી લેને. માટીના પદાર્થ એના ઉપર મોં, ચીનાઈ માટી એમાંય મોં, અને એ રાખી મૂકી, કોઈને અડવા ન દે, સાફ ન કરવા દે, આમ ન કરવા દે, તેમ ન કરવા, હવે વાપરવા તો લેવા, ન વાપરે ન લેવા. પણ આના ઉપર જીવના પરિણામને જોડી દેવા, તુચ્છ પદાર્થ, નશ્વર, કાચનું વાસણ. જ્ઞાનીઓ કે શરીરને કાચનું વાસણ કહી દીધું, કે બિલોરી કાચ જેવી જેવી બરણીની જેવી સ્થિતિ છે એવી આ શરીરની છે, ક્યારે તડ પડે અને ક્યારે ટુકડા થાય એ કહી શકાય નહીં. પણ જીવને જ્ઞાનીની એ વાત બેસે નહીં, કારણ કે બિલોરી કાચની બરણી મેં 10 વર્ષથી સાચવી છે, સાચો એ બરણી રહી જશે ને તું વયો જઈશ. એ બરણી ભેગી બાંધવી પડે પછી બીજું કઈ થાય નહીં. સ્થિતિ સમજવા જેવી છે. વસ્તુનું સ્વરૂપ સમજાય એમ ભ્રાંતિ તૂટતી જાય. ભ્રાંતિ તૂટશે એટલો પદાર્થ પ્રત્યેનો લગાવ તૂટશે. લગાવ તૂટશે એટલા પ્રમાણમાં રાગ દ્વેષની જે તીવ્રતા છે આ જીવની, જે એને ખબર નથી કે મારામાં કસાયની તીવ્રતા કેટલા હદ પ્રમાણમાં છે, અને એનું કારણ અજ્ઞાન, અણસમજણ અને ભ્રાંતિ છે. પદાર્થ પ્રત્યેની, સંયોગ પ્રત્યેની, આ એકવાર સંયોગની દ્રષ્ટિ આવી ગઈ, એને ખ્યાલ આવી ગયો કે સંયોગમાં રહેલો પદાર્થ પ્રત્યેક પોતાના ધર્મને ભજે છે અને એનો ધર્મ વિનાશીપણાનો છે. પદાર્થનો ધર્મ વિનાશીપણાનો છે. એ જેદી તેદી પણ એ આપણે પહેલા જાય કે એ પહેલા જાય એ નક્કી કરવાનું, પણ એ વિનાશ થશે. તત્વદ્રષ્ટિથી સ્વાધ્યાય, સત્સંગ, શાસ્ત્ર, જ્ઞાનીના વચનો, નાની નાની બાબતમાં જો આપણા જીવનમાં આવી તત્વદ્રષ્ટિ ન આવે તો જીવના જે દોષ છે એ દોષ ટળશે નહીં. રાગ દ્વેષ એ દોષ છે, મોટામાં મોટા દોષ છે, જે આપણા અનંત પરિભ્રમણનો હેતુ છે. સાદી વાતમાં આપણે કલાકો સુધી શાસ્ત્રોની અંદર બસ વાદ વિવાદ કર્યા જ કરીએ, ત્યારે જ્ઞાની પુરુષ આવી વાત બહુ સરળતાથી સમજાવી દે કે ભાઈ વસ્તુનું સ્વરૂપ તો છે નહીં, એ તો સમયે સમયે બદલાયા કરે છે. કોણ બદલાવે છે એ તને આજ સુધી ખબર નહોતી. હવે કીધું કે કાળ નામનું એક તત્વ છે, કાળ નામનું એક દ્રવ્ય છે, છ દ્રવ્ય સનાતન છે. જેમ તું સનાતન છો એમ કાળ દ્રવ્ય પણ સનાતન છે, જેમ પુદ્ગલ દ્રવ્ય સનાતન છે એમ કાળ દ્રવ્ય સનાતન છે. બસ હવે એનું કામ એ છે કે તારું કામ જે પ્રકારનું એને સાચવવાનું પુદ્ગલ દ્રવ્યના રૂપનું, એમ કાળ દ્રવ્યનું કામ એ છે કે એના રૂપને બદલવાનું. હવે કોણ જીતે? જીતે કોણ? કાળ જીતે. આપણે આપણા જીવને સાચવવા માટે ઓલો પરીક્ષિત રાજાની જેમ હાથ કિલ્લાની વચમાં રહીએ કે તક્ષક નાગ ક્યાંય આવે નહીં, આપણા શરીરને કોઈ લઈ નહીં જાય, આપણે મરીએ નહીં, કાચની પેટી બનાવી દે એરટાઈટ, તો એ મરે કે ન મરે? તો એક બાજુ કાળ દ્રવ્ય છે અને બીજી બાજુ આપણો ભામો છે કે હું કોઈ દી મરું નહીં, મને આમ થવું જોઈએ નહીં, આવી સુરક્ષા ને આમ તે બધું કરીએ. જ્ઞાની કહે છે કે તું ભૂલ કરસ, આ સનાતન દ્રવ્ય છે, કાળ છે એ સનાતન દ્રવ્ય, એનું સ્વરૂપ સમજી લ્યો, એનો ધર્મ સમજી લ્યો, અને પ્રત્યેક વસ્તુ પોતાનો ધર્મ બજાવવાની જ છે. માટે વસ્તુ પોતાના વિનાશી પરિણામને ભજે છે, વસ્તુ સાથેનો મારો સંબંધ સંયોગી છે, માટે વસ્તુ પ્રત્યેનો મારો મમત્વ એ મારો દોષ છે. એકવાર દોષ ખ્યાલ આવે તો દોષ આધારિત પછી દ્વેષ છે એ આખો ચાલ્યો જાય. નિશ્ચય નહીં થી પદાર્થ માત્ર રૂપાંતર જ પામે છે. વ્યવહાર નહીં થી કીધો આ વસ્તુ જૂની થાય, નિશ્ચય નહીં થી પદાર્થનું રૂપાંતર થાય છે. કોઈ પણ પદાર્થ કોઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં એવો સિદ્ધાંત છે. જો વ્યવહાર નહીં થી વાત કર્યા પછી નિશ્ચય નહીં થી કૃપાળુદેવ કહે છે કે નિશ્ચય નહીં થી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર આપે છે, વ્યવહાર નહીં થી એના સ્વરૂપનું બદલ કરે છે. નિશ્ચય નહીં થી પદાર્થ માત્ર રૂપાંતર જ આપે છે, કોઈ પણ પદાર્થ કોઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં એવો સિદ્ધાંત છે. અને જો પદાર્થ કેવળ નાશ પામતો હોત તો આજ કંઈ પણ હોત નહીં. માટે કાળ ખાતો નથી પણ રૂપાંતર કરે છે એમ કહ્યું છે. ત્રણ પ્રકારના ઉત્તરમાં પહેલો ઉત્તર સર્વને સમજવો સુલભ છે, સ્યાદવાદ, અનેકાંત. ઉત્તર ત્રણ સમજનાર લોકોની કક્ષા અનુસાર સમજે, એકય ઉત્તર ખોટો નહીં. આ સૌને સમજાય કે કાળ આપણું આયુષ્ય ખાઈ જાય છે, વાત પૂરી થઈ જાય. બીજું, મધ્યમ કક્ષાના લોકોને સમજાય કે આ કાળ દરેક વસ્તુને જૂની કરે છે અને દરેક વસ્તુ જે સ્વરૂપમાં છે, જે રૂપમાં છે, એ રૂપમાં યથાવત યાવત ચંદ્ર દીવા કરો રહેવાની નથી. આપણે દસ્તાવેજમાં લખીએ એટલે રહીએ એમ ને, આપણે દસ્તાવેજમાં લખી યાવત ચંદ્ર દીવા કરો, તમે તમારા વારસો બધા સુખેથી ભોગવજો. આપણે જે જમીનમાં રહી છે ને એનો દસ્તાવેજ એવો જ હતો, અને એનો એવો જ હતો. વિચારતો કરો કે 1000 વર્ષ પહેલાં જ્યાં આપણું મકાનને પ્લોટ બાંધ્યો છે એના દસ્તાવેજના માલિકને ગોતવા તો જાઓ, એના વંશ વારસને કાંઈ રહેતું નથી. આ બધી લીલા હો બહે વર્ષનું માનુષ્યનું આયુષ્ય હોય ને સ્મૃતિનું, ત્યાં સુધી રહીએ, પછી બધું પડીને પટ પાધર થઈ જાય, કાંઈ વાતમાં માલ નહીં. સમાજ આ સ્થિતિ છે એને કહે છે કે બીજી અવસ્થા આ કહે છે કે વસ્તુનું સ્વરૂપ બદલે. ત્રીજું કહે છે કે વસ્તુ નાશ તો પામે જ નહીં, પદાર્થનો નાશ થાય નહીં. ત્યાં પદાર્થ એટલે પૂદગલ પદાર્થ, પરમાણુ. આ જે વસ્તુ છે એ શું છે? એનું સંગ્રહણ છે. વસ્તુ બને છે, આ છે એ શું છે? તો પૂદગલ પરમાણુનું સંગ્રહણ છે. એક એક પૂદગલ પરમાણુ તો બહુ સૂક્ષ્મ છે, પણ એનો સંઘાત છે. અને બીજા વ્યવહાર નહીંથી શું થાય છે? આ સંઘાત છૂટો પડતો જાય છે. આની અંદર રહેલા પૂદગલ પરમાણુઓ છૂટા પડતા જાય છે. એ પૂદગલ પરમાણુઓમાં એનો આ અહીંયા રંગ વધારે છે, રંગનું પ્રાધાન્ય છે, તો આનો રંગ ફીકો પડતો જાય. આજે જોઈ અને 2-5 વર્ષ પછી જોઈએ તો એનો રંગ ફીકો પડી જાય, તો આપણને એમ થાય કોણે લઈ લીધો રંગ. આ વસ્તુ પણ છતાં એની અંદર રહેલું પરમાણુ છે એ પરમાણુનો નાશ થતો નથી. શું થાય છે? રૂપાંતર થાય, પર્યાયાંતર થાય. એ જ પરમાણુ પાછા ફરીથી બીજી વસ્તુના રૂપમાં ગોઠવાઈ જાય. જે પરમાણુઓનો આપણને લાગે નાશ થયો, થાય છે શું? એના એ પરમાણુ સંઘાતમાંથી છૂટા પડી પરમાણુપણે, સંઘણપણે, સંઘાતપણે બીજા પદાર્થની નિર્મિતિમાં ગોઠવાઈ જાય. આ જગતની અંદરનું ચક્કર છે, આ આહાર વર્ગણા વર્ગણાનું ચક્કર છે. એક એક શરીરમાં લેવાયેલો આહાર એ સપ્તધાતુમાં રૂપાંતર થાય. એ સપ્તધાતુમાં રૂપાંતર થયા પછી એના વધારાના પરમાણુઓ વિસ્તાર રૂપે બહાર પડે, એ ખાતર રૂપે જાય, એ ખાતર રૂપે ફરીથી અનાજ રૂપે આવે, અનાજમાંથી ફરીથી આહાર રૂપે આવે. અને જે પરમાણુઓ સપ્તધાતુ રૂપે થયા એ પાછા મરે ત્યારે એનું જે સંસ્કાર, અગ્નિ સંસ્કાર કે દહન સંસ્કાર કે દફન સંસ્કાર, એમાંથી પાછા એ પરમાણુઓ છૂટા પડે, ડીકમ્પોઝિશન, એ છૂટા પડીને પાછા જમીનની અંદર, પૃથ્વીની અંદર એ વિખરાઈ જાય. વિખરાઈને પાછી પોતાની વર્ગણાની જે જાત હોય એની સાથે જોડાઈ જાય, અને એ જોડાયેલા પરમાણુઓ ફરીથી પાછા બીજા સ્વરૂપની અંદર આહારના રૂપમાં જ આવ્યા કરે. આમ એનું ચક્કર સનાતન ચાલે, પર્યાય અંતર થાય, એનો નાશ ન થાય. જ્ઞાનીએ કહ્યું કે જો પદાર્થ કેવળ નાશ પામતો હોય, જો આપણે કહે કે નાશ જ પામ્યો, એનું કોઈ અસ્તિત્વ કાંઈ છે જ નહીં દુનિયામાં, તો કે આજે કંઈ ન હોત, આજે કંઈ ન હોત. કેમ કે કાળ કેટલા સમયથી છે? અનંતો. હવે જો બધાએ પરમાણુઓ નાશ જ પામે તો ક્યાંથી રહીએ? કાંઈ તો વસ્તુ રહી જ નહીં. પણ કે છે, એક પરમાણુ પણ રાય માત્ર વધ ઘટ નહીં ભાખ્યા જીન પ્રમાણ. ભગવાને પોતાની દેશનામાં કહ્યું કે એક રાય માત્ર પરમાણુની પણ વધઘટ થતી નથી. જગતમાં પૂદગલ પરમાણુઓ જેટલા છે, આ સ્વયં દ્રવ્ય છે, જેટલા છે એટલા જ છે. કોઈ નવું પરમાણુ ઉત્પન્ન કરી શકાતું નથી, અને કોઈ એક પરમાણુનો પણ સદંતર નાશ થઈ શકતો નથી. તો શું થાય છે? રૂપાંતર. ઇટ ઇઝ નથિંગ બટ ધ ટ્રાન્સફોર્મેશન. એનું રૂપાંતર સિવાય કોઈ પ્રક્રિયા શક્ય નથી, અને રૂપાંતર થયા જ કરે છે. એ કણમાંથી પહાડો બને છે, કોણે બનાવ્યા? રૂપાંતર થયું. અને એ કણમાંથી કોઈએ 150 માળની મંજિલો બનાવી, રૂપાંતર થયું. એ પાછા તૂટ્યા, અને ફરીથી પાછું એનું રૂપાંતર જ થયું. સહરાના જેવા રણ થયા, એ પાણી થયા, મહાસાગરો થયા. આમ રૂપાંતર પૂદગલ પરમાણુનું ચાલ્યા કરે છે. એમ જીવ પણ જેટલા જગતમાં છે એટલા પર્યાયાંતર થયા કરે છે. ચાર ગતિમાં 84 લાખ યોનિમાં એનું પર્યાયાંતર થયા જ કરે છે. એક જીવ નવો ઉત્પન્ન થતો નથી. એક જીવનો સદંતર આ લોકમાંથી આ સૃષ્ટિમાંથી વિનાશ થતો નથી. વસ્તુનું સ્વરૂપ કેવું છે? જો એક જીવનો પણ નાશ ન થતો હોય ને એક જીવ ઉત્પન્ન પણ ન થઈ શકતો હોય. જ્ઞાનીઓ કહે છે આ તો દ્રવ્ય બધા અનાદિ છે અને અનુત્પન્ન છે અને અવિનાશી છે. અનાદિ છે, ક્યારે થયા એની કોઈ બર્થ ડેટ છે નહીં. બર્થ ડેટ કેની છે? બોડીની. એક્સપાયરી ડેટ છે. દવા હોય તેમ કે મેન્યુફેક્ચર્ડ August 1996, એક્સપાયર્ડ August 2000, બે છે. રૂપાંતરની ડેટ છે અને એના એક્સપાયરી ડેટ. આપણી બર્થ ડેટ છે એ ખબર છે, એક્સપાયરી ડેટ ખબર નથી. પણ એક્સપાયરી છે એ તો ખબર છે ને, ડેટ ભલે ખબર નથી પણ છે ખરી, આપણા વાંચવામાં આવતી નથી. પણ જ્ઞાની કહે છે કે અહીંયા જ લખાઈ ગઈ છે. એક્સપાયરી ડેટ સાથે જ પ્રત્યેક માણસ જન્મે છે. આ નિયમ છે કે જેનો બર્થ છે એની સાથે એક્સપાયરી ડેટનો સિક્કો ભેગો જ લાગે છે. એ કે પાછળથી લાગે છે ત્યારે જ લાગે છે. એ ભેગો લાગે છે એટલે જ કહે છે કે અંજલિ જેવું આયુષ્ય છે. જ્ઞાનીઓએ કીધું, શબ્દ પ્રયોગ વાપરો, કે અંજલિ જેવું છે. કે નક્કી કરેલો છે અંજલિમાં ખોબામાં પાણી કેટલું છે, નક્કી છે. હવે એમાં કઈ પાણી ઉમેરવાનું નથી. આ કઈ શાંતિ સ્નાતર નથી કે બે જણા રેડતા હોય ને એક કોળસમાંથી પાણી ઢોળાતું હોય, પણ નાખનારા બે જણા હોય એટલે કોઈ દી પાણી ખલાસ થાય નહીં. આયુષ્યનો આ જે કળશ લઈને બેઠા છે ને એમાં નાખનાર કોઈ નથી. અને સમયે સમયે અવિરતપણે એની અંદરથી પાણીની જળધારા વહી રહી છે. તો આયુષ્યની જળધારા એ તો જઈ રહી છે. અંજલિ જણ ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાને કહેવામાં આવી રહે કે હાથમાં રહેલી જળની અંજલિ જેવું આયુષ્ય છે. એક્સપાયરી ડેટ આપણી છે, આપણને વાંચતા આવડતી નથી. આ એટલો ફરક છે, આપણાથી અજ્ઞાત છે. પણ છે તો ખરી જ. જગતની અંદર કોઈ પદાર્થ સર્વથા નાશ પામતો નથી. અને જે એક્સપાયરી છે એ કોની છે? દેહની, પૂદગલની નહીં. દેહરૂપી પર્યાયંતર જે છે, દેહરૂપી જે પૂદગલનું સ્વરૂપ છે શરીરરૂપી, એની એક્સપાયરી છે. પછી પાછા એ પૂદગલ પરમાણુ તો ખરા કે નહીં? ખરા કે નહીં? એનું અસ્તિત્વ ખરું કે નહીં? આ સમજાય એટલે ભગવાનના એક એક વાક્યની અંદર પૂર્વ કાળે જે જે પરમાણુઓ આ જગતમાંથી ભેળા કર્યા છે તેને સોંપીને સર્વથા ઋણમુક્ત થવું એ જ તેની સૌથી વાલી શ્રેષ્ઠ એવી સૌ ઉપયોગી અને પરમ જિજ્ઞાસા છે. જ્ઞાનીઓ દેહને જ્યારે ઉત્સર્ગ થાય ત્યારે શું સમજે? અમે આ પૂદગલ પરમાણુઓ જગતમાંથી લીધા તા, આ જગતને અમે અર્પણ કરીએ છીએ. એ નાશ થાય છે નથી? પરમાણુનો નાશ થતો નથી, જીવ દ્રવ્યનો નાશ થતો. જીવ દ્રવ્ય પણ પાછો પોતાના કર્મ શુભ અશુભ અનુસાર કાં તો બીજો દેહ ધારણ કરે અને કાં પોતાનું સિદ્ધ પદ પ્રાપ્ત કરે, કાં અશરીરી દશા અને કાં સશરીરી. સશરીરી થાય એટલે અહીંયા પરમાણુ હોપી દીધા અને નવા લઈ લીધા. ફરી આ તો ચક્ર ચાલ્યા કરે. નિશ્ચય નહીંથી પદાર્થ માત્ર રૂપાંતર પામે છે. કોઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં એવો સિદ્ધાંત છે. અને જો પદાર્થ નાશ પામતો હોય તો આજ કંઈ પણ હોત નહીં. બરોબર બેસાડીએ તેમ થાય કે કામાં ક્યાંય કોઈ સમજમાં ક્યાંય ફેર પડે, કે પદાર્થ જો નાશ પામતો હોય તો આજે કાંઈ ન હોય. આજે મકાન બનાવવા માટે થઈને રેતી કપચી પણ મળે નહીં. જો નાશ પામતો હોય પદાર્થ, આપણે એમ થાય કે ભલભલા સામ્રાજ્યો નાશ પામ્યા, મોટા મોટા રાજ્યો નાશ પામ્યા, આ બધાની અંદર કેટલું બધું માલ સામાન હશે બધું નાશ પામ્યો. હવે આપણે ઘર બનાવવા માટે થઈને માલ સામાન ક્યાંથી લાવશું? નાશ પામતું નથી, રૂપાંતર થયા કરે છે. અને રૂપાંતર એ જ આ સૃષ્ટિ છે. સતત પરિવર્તન, પૂતગલ પદાર્થોનું થતું રૂપાંતર એ જ દ્રશ્યમાન જગત છે, એટલે માયા છે. માયાનો અર્થ શું? ભ્રાંતિગત સ્વરૂપ, જે સાચું લાગે તે, જે હોય ભ્રાંતિ પણ લાગે કેવું સાચું, એમ આ જગત છે એ માયા છે. જગદગુરુ શંકરાચાર્ય જે કહ્યું, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, માયા છે. વેદાંતમાં જગતને માયા શબ્દ વાપર્યો છે. માયાનો સ્વરૂપ શબ્દ એ કે દેખાય સાચું અને હોય ખોટું, હોય ખોટું અને દેખાય સાચું. તો આ જેટલી રચનાઓ છે, જગત છે એ રચનાઓ છે, પૂતગલ પરમાણુની રચનાઓ છે. આ રચનાઓ તો કેવી છે? તો કે કાળને આધારિત છે, સમયે સમયે બદલાતી છે. તો જે સમયે આ જગત આપણે જોઈએ છીએ, બીજે સમયે જગત એવું જ હશે કે બદલ હશે? બદલ હશે. તો એક સમયની અંદર જગતના કેટલાય રૂપ બદલાઈ જતા હશે અને કેટલાય નવા સર્જાતા હશે. કેટલાય નવા સર્જાય અને કેટલાય નવા બદલાય. આ બધું અદલ બદલ હોવાને કારણે દુનિયા રોજ નિત નવીન છે. આ દુનિયા ક્યારે વાસી? રોજ નિત નવીન છે. અને એનું જ આ જીવને આકર્ષણ છે, કારણ કે જીવની પાસે મોહ દ્રષ્ટિ છે, અજ્ઞાન છે, ભ્રાંતિ છે, એટલે જગતના રૂપથી એ મોહંત થયેલો છે. જ્ઞાનીઓ જગતને જીવે ત્યારે લીલા તરીકે જીવે છે, જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. એ જીવે ત્યારે શું કહે છે કે અહો આ તો બધા ખેલ છે. ચિદાનંદજી મહારાજ એમ કે દેખો પૂતગલ જાલ તમાશા, સ્ટેજ ઉપર જેમ જાદુગર કે લાલ ઇન્દ્રનગરી ઉભી કરે અને જે બધા મોહંત બની ગયા હોય એ લાલના મય બની ગયા હોય એમ સમજે કે હા હા કેવું બની ગયું છે. પણ જેને પોતાની બુદ્ધિ સાબુત રાખી છે, પોતાનો વિવેક સાબુત રાખ્યો છે અને સમજે કે હું ઓડિટોરિયમમાં બેઠું છું, હેમુ ગઢવીના આ મારી સીટ છે અને C25 મારો નંબર છે, હું મિસ્ટર સ્વયં છું, આ ગામ અહીંયા આ એડ્રેસથી લઈને આવ્યો છું, આ સ્ટેજ છે ને આમાં ઓલો કે લાલુ એનું માયાનગરીની જાદુ છે, આમાં વાતમાં માલ કાંઈ નથી, હમણાં ખેલ પૂરો થશે ને ઘંટડી વાગશે અને આપણે હેલા જવાના, આમાંનું કાંઈ નહીં હોય. પણ જીવની આટલી બધી જાગૃતિ હોતી નથી, ઓતપ્રોત થઈ જાય એની અંદર. એમ આ જગતની અંદર પણ આ ખેલની અંદર આપણે તો એના દ્રષ્ટા છીએ, આપણે એના જ્ઞાતા છીએ, આપણે એના સાક્ષી છીએ. દ્રષ્ટા ભાવે જગતમાં વર્તો અને નિર્લેપ ભૂત શીતળીમય રહો, કૃપાળદેવજી શીતળતામય રહો. આખો જગતના ખેલ ચાલ્યા જ કરે છે, પૂતગલ જાલ તમાશા. એકવાર જગત તરફ જોવાની દ્રષ્ટિ આવે એટલે એના તરફનો આપણો જે અનુબંધ છે મોહનો એ તૂટી જાય. માટે કાળ ખાતો નથી પણ રૂપાંતર કરે છે. વ્યવહાર નહીંથી ખાય છે એમ કહેવાય, પણ નિશ્ચય નહીંથી રૂપાંતર કરે છે. ત્રણ પ્રકારના ઉત્તરમાં પહેલો ઉત્તર સર્વને સમજવો સુલભ છે. પહેલો ઉત્તર, કાળ પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે, આમાં તો હવને પોતાને અનુભવ છે, એ તો સમજાય છે ને. પછી વ્યવહારનું સમજશું અને પછી નિશ્ચયનું સમજતું. ત્રણ ઉત્તર તત્વની દ્રષ્ટિએ પરમ કૃપાળુ દેવે આ પત્રમાં સૌભાગભાઈને આપ્યા. અત્ર પણ દશાના પ્રમાણમાં બાહ્ય ઉપાધિ વિશેષ છે. જો જ્ઞાની કહે છે દશાના પ્રમાણમાં બાહ્ય ઉપાધિ વિશેષ છે. દશા તો અંતરંગ એવી નિર્ગ્રંથ છે કે બાહ્ય ઉપાધિ એની સાથે હોવી ઘટતી નથી. પણ જ્યાં સુધી એ કર્મનો ખેલ છે ત્યાં સુધી એ ખેલ પણ ચાલુ જ રહીએ ને. અને દશા છે એ આત્માનો ખેલ છે, પુરુષાર્થ છે. તો પુરુષાર્થ જાગૃત કર્યો હોય પણ તેથી કેવળ જ્ઞાન થાય એટલે કર્મ ખપી જાય એવું તો નહીં ને, સંકિત થાય એટલે કર્મ દૂર થાય એવું તો નહીં ને. બસ આ સમજવાનું છે કે દશા બદલાય છે, સંકેત થાય છે, એ ચેતનની અવસ્થા છે. અને સંયોગો પ્રાપ્ત છે એ પૂદગલની કર્મજન્ય અવસ્થા છે. જ્ઞાની કે છે, દશાના પ્રમાણમાં ઉપાધિ વિશેષ છે, ઉપાધિ કર્મકૃત ઉદયનું પરિણામ છે, અને દશા એ સ્વયં આત્મજાગૃતિની અવસ્થા છે. એટલે આત્મજાગૃતિની અવસ્થા ઉત્કૃષ્ટ છે, અને સાથે આ પ્રકારનો ઉદય અમને વર્તે છે. આપે કેટલાક વ્યવહારિક પ્રશ્નો આ વેળા લખ્યા હતા. એને લખ્યું, ઘણા પ્રશ્નોમાં હું માત્ર એક જ પ્રશ્નનો ઉત્તર આપું છું, બાકીના ઉત્તર ચાહીને લખી શક્યો નથી, એવું પહેલું વાક્ય હતું. આપે ઘણા પ્રશ્નો લખ્યા હતા, પણ ચિત્ત તેવું વાંચવામાં પણ હાલ પૂરું રહેતું નથી, એટલે ઉત્તર સી રીતે લખી શકાય? દશા સમજવા માટે આ વાક્ય સમજાય તો ઠીક છે, ન સમજાય તો રહેવા દેવું. શ્રીમદ રાજચંદ્ર જેવો જ્ઞાની, શતાવધાન જેણે કરા છે, અને આટલું જબરજસ્ત એની આ શક્તિ છે, એ એમ કહે છે કે ચિત્ત તમારા પ્રશ્નો વાંચવામાં પણ પૂરું રહેતું નથી, તો ઉત્તર કેવી રીતે લખવા? આ એની દશા હતી. પત્ર વાંચવામાં ચિત્તનો ઉપયોગ રહેવો નહીં, એટલું બધું ચિત્ત અંતર્મુખ થાય અને બાહ્યનો ઉપયોગ રહે નહીં. અને આપણે અંતર્મુખની સાધના કરતા હોય તો બાહ્યની એક પણ પદાર્થ આપણાથી છટકે નહીં, આપણા ધ્યાન બહાર ન જાય, આપણા ધ્યાન બહાર ન જાય. ઓલો કે, પણ તને ખબર પડી ગઈ? રાજા બંદગી કરે છે શહેનશાહ, અને એક સ્ત્રી પોતાના પતિના વિરહની અંદર દોડતી દોડતી ગાંડી બનીને જાય છે, અને રાજાએ નમાજ પઢવાની અંદર જેને મસલો બિછાવ્યો છે એના ઉપર થઈને હાલી, એટલે ધૂળ ઉડી, ઓલા સૈનિકોએ પકડી એને. તને ખબર નથી કે અહીંયા રાજા બંદગી કરે છે કે, અને રાજાએ કીધું કે તને એક મૂર્ખ સ્ત્રી, તને શું દંડ આપવો? તો કે તમે શું કરતા હતા? તો કે હું તો પરમાત્માની બંદગી કર. તો કે હું મારો આવો પ્રિય પ્રેમી પ્રિયતમની ભક્તિમાં જો ભાન ભૂલી ગઈ તો તમે પરમાત્માની ભક્તિમાં યાદ રાખ્યું કે હું હાલી આના ઉપરથી? આવી તમારી ભક્તિ? તો કે આવી જ અમારી સામાયિક ને પૂજારે પ્રતિક્રમણ હોય છે, અને એમાં આપણે મોક્ષ જોઈ છે. જ્ઞાની કે છે, સૌભાગભાઈ જેવાના પત્રો કે છે વાંચવામાં ચિત્ત નથી તો ઉત્તર ક્યાંથી લખીએ? આ દશા એની અવસ્થા આ માત્ર જ્ઞાનથી પકડાશે, અને શબ્દો કંઈ આપી શકાય એમ નથી. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો.